आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा, रत्नत्रयाराधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
મોક્ષ માર્ગ પ્રકાશક નવમો અધિકાર એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ એની વાત કરી રહ્યા છીએ। તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે સાત તત્વ અથવા નવ તત્વની શ્રદ્ધા એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક્ત્વ છે। એ વાત પછી અહીંયા પ્રશ્ન અને ઉત્તર રૂપે શાસ્ત્રમાં બીજી રીતે પણ તત્વાર્થ શ્રદ્ધાન સિવાય સમ્યક્ત્વ કહ્યું છે, તો એનો મેળ આ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે કે સાત તત્વોની અથવા નવ તત્વોની શ્રદ્ધા એ જ સમ્યક દર્શન છે, એની સાથે એ મેળ કઈ રીતે બેસે છે એની વાત કરે છે। એમાં આપણે નારકી જીવોને કઈ રીતે સમ્યક્ત હોઈ શકે, એમને અરિહંત આદિનું શ્રદ્ધાન હોય જ એવો નિયમ સંભવતો નથી એમ કરી અને જે વાત કરી એ પ્રશ્નનો ઉત્તર આપણે કર્યો। હવે એના પછીથી આગળ આપણે લઈએ પાના નંબર 331 ઉપર, 15મી આવૃત્તિમાં પાના નંબર 331 ઉપર અહીંયા પ્રશ્ન આપ્યો છે કે કેટલાક જીવ અરિયંત આદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે, છતાં તેને તત્વ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોતું નથી, માટે જેને સાચું અરિયંત આદિકનું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી। જે પહેલા વાત કરી કે જેને અરિયંત આદિકનું એટલે અરિયંત ભગવાન ગુરુ અને ધર્મ એનું સાચું શ્રદ્ધાન હોય એને તત્વનું શ્રદ્ધાન અવશ્ય હોય જ છે એમ જે વાત કરી, તો એને માટે અહીંયા એમ કહે છે કે અહીંયા કેટલાય લોકો એવા છે કે જેમને અરિયંત આદિનું શ્રદ્ધાન તો છે, દેવગુરુ અને શાસ્ત્રનું શ્રદ્ધાન છે, છતાંય એમને સમ્યક્ત્વ નથી। એમ કેમ? તો એનો અર્થ એવો થાય છે કે એ અરિયંત આદિનું શ્રદ્ધાન હોય એ કંઈ નિયમ બનતો નથી, જેને સાચું અરિયંત આદિનું શ્રદ્ધાન હોય તો તત્વ શ્રદ્ધાન હોય જ એવો નિયમ સંભવતો નથી। હવે એના ઉત્તર રૂપે અહીંયા પંડિતજીએ સ્પષ્ટતા કરી છે કે તત્વ શ્રદ્ધાન વિના અરિયંત આદિકના 46 આદિ ગુણો તે જાણે છે, તે પર્યાય આશ્રિત ગુણો જાણે છે। એટલે કે અરિયંત ભગવાનને એ જાણે છે તો અરિયંત ભગવાનના 34 અતિશયો અને 8 પ્રતિહારને એ દ્વારા એમને જાણે છે, અને એ પરના લક્ષે, એ બધું પરના લક્ષે છે, એમાં અરિયંત ભગવાનનું અંતરંગ સ્વરૂપ આવતું નથી। તત્વાર શ્રદ્ધાન વિના એ માત્ર અરિયંત ભગવાનની શ્રદ્ધા જ્યારે કરે છે તો એની શ્રદ્ધા સાચી શ્રદ્ધા નથી, કેમ કે એ અરિયંત ભગવાનને 46 ગુણ દ્વારા જાણે છે, અને એ 46 ગુણમાં જે કંઈ છે તે બધું એ પર આશ્રિત છે, અથવા તો એમ કહીએ કે પર્યાય આશ્રિત છે। એટલે એવા પર્યાય આશ્રિત ગુણોને જાણે તો એમાં સાચું સ્વરૂપ અરિયંત આદિનું આવતું નથી। એટલે અહીંયા એમ કહે છે કે તત્વાર શ્રદ્ધાન વિના સાચી તત્વોની, નવ તત્વની, સાત તત્વની શ્રદ્ધા નથી, અને અરિયંત આદિકના જે બાહ્યમાં અતિશયો જે છે એના દ્વારા એ એમને જાણે છે, તો એ પર્યાય આશ્રિત ગુણો જાણે છે, અરિહંતના અંતરંગ સ્વરૂપને જાણતો નથી. પણ જુદા જુદા જીવ પૂતગળમાં જેમ એ સંભવે છે તેમ યથાર્થ ઓળખતો નથી, તેથી સાચું શ્રદ્ધાન પણ થતું નથી. જીવના ગુણો અને પૂતગળના ગુણો અને એ જીવ સાથે રહેલ પૂતગળના ગુણોને એ જીવના ગુણો માની લે તો પછી સાચી શ્રદ્ધા ક્યાંથી થાય? અરિહંત ભગવાનનું શરીર આ પ્રકારે હોય, પરમ ઔદારિક શરીર હોય અને એમનું લોહી સફેદ હોય અને એ બધી વાતને એ સમજે તો એથી કંઈ અરિહંત ભગવાનનું સાચું શ્રદ્ધાન થયું નહીં. અંતરંગ એમની દશા, એમનો પુરુષાર્થ, એમને જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પોતે વિકલ્પ વિના ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ હંમેશને માટે કરી રહ્યા છે એ વાત તો એણે જાણી નહીં, અને માત્ર બાહ્યમાં જે જાણ્યું તો એની શ્રદ્ધા જે છે તે અરિહંત ભગવાન વિશેની શ્રદ્ધા જે છે તે યથાર્થ નથી. એટલે અહીંયા કહે છે કે કારણ કે જીવ અજીવની જાતિ ઓળખ્યા વિના જીવ શું અને અજીવ શું એ પણ જાણતો નથી, અને એ અરિહંત આદિના આત્મ આશ્રિત ગુણો અને શરીર આશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી. આત્માના ગુણો શું છે એ જાણતો નથી, અને માત્ર શરીરની અવસ્થા અને શરીરના ગુણો છે એ દ્વારા અરિહંત ભગવાનની ઓળખ કરવા નીકળ્યો છે. અને એવી ઓળખાણ સહિત જો એ એમ કહે છે કે અમને તો અરિહંત ભગવાનની શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા સાચી નથી. અને જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? જો ખરેખર એને અરિહંત ભગવાનને જાણ્યા હોય અને અરિહંત ભગવાનને એમના અંતરંગ ગુણો દ્વારા જાણ્યા હોય તો પછી એને પણ એ જ પ્રકારે શ્રદ્ધા થવી જોઈએ કે પોતાનો આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે. પણ એમ તો થતું નથી, એટલા માટે એને ખરેખર સાચા અર્થમાં અરિહંત ભગવાનના આત્માને આશ્રિત ગુણો છે, અરિહંત ભગવાનનું જે સ્વરૂપ છે એને જાણ્યું જ નથી. અહીંયા પ્રવચનસારની ગાથા મૂકી છે અને વધારે સ્પષ્ટતા કરી છે, એટલે કહે છે કે તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે જો જાણદી અરહંતમ દવત્ત ગુણત્ત પજ્યતેહિમ સો જાણદી અપાણમ મોહો ખલુ જાદી તસ લયમ. આ 80મી ગાથા છે. એનો અર્થ છે કે જે અરહંતને દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે. શું કહે છે કે જે અરહંતને દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે, અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે, એટલે એને મોહનો નાશ થાય છે. માટે જેને જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન નથી તેને અરિહંત આદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષ આદિક તત્વોના શ્રદ્ધાન વિના અરિહંત આદિકનું મહાત્મ્ય પણ યથાર્થ જાણતો નથી. માત્ર લૌકિક અતિશય આદિને અરિહંતનું, તપશ્ચરણ આદિ વડે ગુરુનું અને પરજીવોની અહિંસા વડે ધર્મનું મહાત્મ્ય જાણે છે. પણ એ તો પર આશ્રિત ભાવ છે, અને અરિહંત આદિનું સ્વરૂપ તો આત્મ આશ્રિત ભાવો વડે તત્વ શ્રદ્ધાન થતા જ જણાય છે. માટે જેને અરિહંત આદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો. અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વ એને જે જાણે છે એ જ ખરેખર આત્માને જાણે છે. આ પ્રવચનસારની 80મી ગાથામાં વાત આવી. અરિહંત ભગવાનનું દ્રવ્ય કેવું છે? શુદ્ધ ત્રિકાળ એકમાત્ર જ્ઞાયક ભાવ છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા પોતે પોતાના અનંત ગુણોને સ્વાનુભૂતિ રૂપે અનુભવે છે અને એમાં એમને અવ્યાબાદ સુખ અને આનંદનો અનુભવ થાય છે, અને એ પર્યાય પ્રગટી છે ત્યારે એ વખતે એ સર્વજ્ઞ થયા છે, કેવળ જ્ઞાની થયા છે, અને એ કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જગતના બધા જ પદાર્થોને અને પોતાને એ જાણે છે. હવે આવું અરિહંત ભગવાનનું દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણપણું થાય તો એને પોતાના સ્વરૂપનો પણ ખ્યાલ આવે, એટલે કે આત્માને પણ એ જાણે. આવું આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે એમ એને ખ્યાલ આવે. અરિહંત ભગવાનના દ્રવ્યગુણ અને પર્યાયને જાણતા એને આત્માના દ્રવ્યગુણ અને પર્યાયને જાણવા પણ થાય, અને એથી એને પરનું લક્ષ છૂટે અને મોહનો નાશ થાય, એટલે મિથ્યાત્વ જાય. માટે જેને જીવ આદિ સાત તત્વો, નવ તત્વોનું શ્રદ્ધાન નથી, એને અરિહંત આદિકનું સાચું શ્રદ્ધાન થતું નથી. જીવ આદિ સાત તત્વો કે નવ તત્વોની જ્યારે શ્રદ્ધા થાય ત્યારે જ એની સાચી શ્રદ્ધા અરિહંત ભગવાન માટે કે ગુરુ માટે કે ધર્મ માટે હોઈ શકે, અન્યથા હોઈ શકે નહીં. કેમ કે અરિહંત ભગવાનનું સ્વરૂપ એ જાણતો જ નથી. શુદ્ધ સ્વરૂપ જે છે એ જગતના બીજા બધા જ પદાર્થો તત્વો કરતા ભિન્ન છે, એટલે જીવ અને અજીવ બે જુદા પડે એ પહેલા બે તત્વની વાત આવી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિહંત ભગવાને પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એટલે કે હવે એમને રાગ દ્વેષના ભાવ પણ રહ્યા નથી, કર્મરૂપ મલિનતા પણ નથી, અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી છે, એટલે એમાં મોક્ષ તત્વની શ્રદ્ધા યથાર્થ થઈ અને એ રાગ દ્વેષથી અને કર્મોથી રહિત થયા છે, એટલે એમાં આશ્રવ બંધ અને સંવર અને નિજરા એ બીજા ચાર તત્વોની પણ શ્રદ્ધા આવી જાય છે. એટલે એવી સાચી શ્રદ્ધા હોય, તત્વોની સાચી શ્રદ્ધા હોય તો જ એ અરિહંત ભગવાનનું સાચું સ્વરૂપ જાણમાં આવે, અન્યથા તો એ અરિહંત ભગવાનના જે અતિશયો વગેરે છે, જે પરલક્ષ્ય થતા જે પર્યાયો, એ પર્યાય આશ્રિત ગુણો છે, એને જે જાણે છે એટલે અરિહંત ભગવાનના સાચા સ્વરૂપને જાણતો નથી. અને એમ થાય છે તો પછી અરિહંત ભગવાનને શું પ્રાપ્ત થયું છે? મોક્ષની દશા પ્રાપ્ત થઈ છે, એટલે કે ભાવ મોક્ષની દશા પ્રાપ્ત થઈ છે. તો એ ભાવ મોક્ષમાં શું છે એ ખબર વિના એને અરિહંત ભગવાનનું પણ મહાત્મા આવતું નથી. અરિહંત ભગવાન કેવા છે, એમનો પુરુષાર્થ કેવો છે, એમણે કેવા સુખ અને આનંદની પ્રાપ્તિ કરી છે, આ બધાનું એને કંઈ જાણપણું થતું નથી, એ વિશે એને કંઈ સમજ આવતી નથી. એટલે એ અરિહંત ભગવાન, અરિહંત ભગવાન કર્યા કરે છે, જય ભગવાન કર્યા કરે છે, જય ભગવાન બસ પ્રતિમાને જુએ છે અને બીજું કંઈ એ જાણતો નથી. તો એ રીતે તો એને અરિહંત ભગવાનની સાચી શ્રદ્ધા કહેવાય નહીં. એટલે મહાત્મા ન જાણે અને એ એમ એમ શ્રદ્ધા કરે છે તો એ સાચી શ્રદ્ધા નથી. એટલે લૌકિક અતિશય આદિને એ અરિહંતનું સ્વરૂપ જાણે છે. અરિહંત ભગવાનના અતિશયો, 34 અતિશયો ને 8 પ્રતિહારી દ્વારા અરિહંત ભગવાનને જાણે છે, તો એ સ્વરૂપ એ અરિહંત ભગવાનનું યથાર્થ સ્વરૂપ નથી. એટલે લૌકિક અતિશય દ્વારા એ અરિહંતને જાણે છે કે આ અરિહંત, અને તપ દ્વારા એ ગુરુને જાણે છે. એટલે જે મુનિ છે એ બાહ્યમાં જે તપ કરીને રહ્યા છે એ બાહ્ય તપને એ જાણે છે, એમને દીક્ષા અંગીકાર કરી છે કે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે, અને એમનું બાહ્યમાં જે તપ છે એ દ્વારા એ ગુણ ગુરુને જાણે છે. પણ એને એમ ખ્યાલ નથી આવતો કે એ પોતે આત્મામાં સ્થિર થયા છે, પ્રચુર સ્વસંવેદન સહિત પોતાના સ્વરૂપને અનુભવી રહ્યા છે અને સમય સમયે ઘણી નિજરા કરી રહ્યા છે. એવું એમનું સાતમા ગુણસ્થાન રૂપે અંતરંગ સ્વરૂપ છે, અને જ્યારે બહારમાં આવે છે ત્યારે એમને શુભભાવ વર્તે છે. એ રીતે તો એ મુનિના સ્વરૂપને જાણતો નથી, એટલે એ ગુરુના તપ દ્વારા, માત્ર બાહ્ય તપ દ્વારા ગુરુ તરીકે જાણતો હોય તો એને ગુરુની પણ સાચી ઓળખ નથી. અને એ જ રીતે ધર્મની પણ સાચી ઓળખ નથી. એ ધર્મને એવી રીતે જાણે છે કે જૈન ધર્મ એટલે અહિંસા પરમો ધર્મ, 6 કાયના જીવની હિંસા ન કરવી એ અહિંસાનો ભાવ છે, એ જૈન દર્શનનું સ્વરૂપ છે, એ જ જૈન ધર્મ. હવે વાસ્તવમાં જોવા જઈએ તો 6 કાયના જીવો એટલે એ બીજા જીવો છે, એની હિંસા એ કરી શકતો નથી કે એમને એ બચાવી પણ શકતો નથી। એ જીવોને પણ પોતાનું આયુષ્ય હોય છે, પોતાનું પુણ્ય હોય છે। એ જીવોનું બચવું, રક્ષણ પામવું કે એ જીવોનું મરવું, એમની હિંસા થવી, એમાં આ જીવ કંઈ કરી શકતો નથી। તે છતાં એ એમ માને છે કે એ પરની હિંસા, એ પરની હિંસા છે એ પોતે કરતો નથી અને પોતાને એ જીવોની રક્ષા કરવાનું થાય છે, પોતે એ રક્ષા કરનારો છે। એમ પરજીવોની અહિંસા પાળતા એ ધર્મ છે, ખરેખર તો એ એનો શુભ ભાવ છે। પરજીવોની રક્ષા કરવી, પરજીવોની અહિંસા પાળવી એ તો એનો શુભ ભાવ છે। એના શુભ ભાવને કારણે પેલા જીવોની રક્ષા થાય કે પેલા જીવોની હિંસા ન થાય એમ બનતું નથી। પેલા જીવોને પોતાનું આયુષ્ય છે તો ત્યાં સુધી રહેવાના છે, અહીંયા આને હિંસાનો ભાવ હોય કે અહિંસાનો ભાવ હોય એથી કંઈ એ છ કાયના જીવો એટલે બધા જ જીવો જે છ પ્રકારની જે કાયા લઈને રહ્યા છે એ બધા જ જીવો એ મૃત્યુ પામે એવું બનતું નથી કે એ બચી જાય એવું બનતું નથી। આના શુભભાવને કારણે એમ થતું નથી, એ એમનું પોતાનું આયુષ્ય છે એટલે બને છે। એટલે આને જે શુભભાવ આવ્યો એ શુભભાવ છે એ તો પુણ્યબંધનું કારણ છે, એનાથી તો બંધાવાપણું થાય છે, એટલે એવો કોઈ ધર્મ નથી। સાચા અર્થમાં જે અહિંસાની વાત છે એ તો પોતાના સ્વરૂપની અહિંસાની વાત છે। પોતાને જે ભાવ થાય છે એ આત્મા સિવાયના જે કોઈ અન્ય ભાવ છે એ બધા ભાવ એ પોતાના શુદ્ધ નિર્મળ ભાવનું મરણ કરનારા છે। પોતાનો શુદ્ધ સ્વભાવ છે અને પોતાનો જે ભાવ છે એ ભાવે એને રહેવું જોઈએ, એને બદલે એ ભાવને છોડીને એટલે કે એ ભાવનું મરણ થાય અને પોતે બીજા અન્ય ભાવે પરના લક્ષ્ય થતા વિભાવ ભાવે, વિકારી ભાવે, શુભ ભાવે કે અશુભ ભાવે, રાગના ભાવે કે દ્વેષના ભાવે જ્યારે એ વર્તે છે તો એ પોતાના સ્વભાવ ભાવનું, સ્વાભાવિક ભાવનું, મૂળ ભાવનું, શુદ્ધ ભાવનું મરણ કરે છે અને એ હિંસા છે। એટલે એને જો અહિંસા જ સમજવી હોય, અહિંસા જ ગ્રહણ કરવી હોય તો જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ પ્રમાણે તો એને પોતાના સ્વરૂપની જ અહિંસા હોય, બાકી પરની જ અહિંસા એ તો શુભ ભાવ છે। આવું ધર્મનું સ્વરૂપ તો એ સમજતો નથી, એટલે એ પરજીવોની અહિંસા વડે ધર્મનું મહાત્મ્ય જાણે છે। આ રીતે અહીંયા લૌકિક અતિશય દ્વારા એ અર્યંતનું અને તપશ્ચરણ બાહ્ય તપ દ્વારા એ ગુરુનું અને પરજીવોની અહિંસા દ્વારા એ ધર્મનું મહાત્મ્ય જાણે છે, પણ એ તો પર આશ્રિત ભાવ છે અને અર્યંત આદિનું સ્વરૂપ તો આત્મ આશ્રિત ભાવો વડે તત્વ શ્રદ્ધાન થતાં જ જણાય છે। આવા બધા પરને આશ્રિત ભાવો, પરને લક્ષ્ય થતા ભાવો, એ ભાવો દ્વારા એ અર્યંત ભગવાનનું કે ગુરુનું કે ધર્મનું સાચું સ્વરૂપ શ્રદ્ધાનમાં આવી શકે નહીં। તત્વની શ્રદ્ધા હોય તો જ એ અર્યંત ભગવાનનું કે ગુરુનું કે ધર્મનું સાચું સ્વરૂપ શ્રદ્ધાનમાં થાય। માટે જેને અર્યંત આદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો આ અહીંયા સિદ્ધ કરે છે પંડિતજી। આ વાતને અહીંયા સિદ્ધ કરે છે કે જેને અર્યંત ભગવાનનું, ગુરુનું કે શાસ્ત્રનું કે ધર્મનું શ્રદ્ધાન સાચું હોય તો પછી એને તત્વ શ્રદ્ધાન પણ હોય, હોય ને હોય જ, અને તત્વ શ્રદ્ધાન વિના એવા દેવગુરુ શાસ્ત્રના સાચા શ્રદ્ધાન હોઈ શકે નહીં એવો નિયમ જાણવો। એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણ નિર્દેશ કર્યું। હવે એક બીજો પ્રશ્ન પણ અહીંયા લે છે અને વધારે સ્પષ્ટતા કરે છે કે સાચું તત્વાર્થ શ્રદ્ધાન અથવા સ્વ પરનું શ્રદ્ધાન અથવા આત્મશ્રદ્ધાન અથવા દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન, સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું, ચાર વસ્તુ દ્વારા તમે એમ જણાવ્યું કે આ સમ્યક્ત્વના લક્ષણ છે, સાચું તત્વાર્થ શ્રદ્ધાન અથવા સ્વ પરનું શ્રદ્ધાન એટલે કે હું સ્વ અને બીજું બધું મારાથી જુદું એ પર, હું સ્વ છું અને બીજું બધું મારાથી જુદું તે બધું પર છે એવું શ્રદ્ધાન અથવા આત્માનું શ્રદ્ધાન કે હું બધાથી જુદો ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છું એવું આત્માનું શ્રદ્ધાન અથવા તો હમણાં જે રીતે વાત કરી તે રીતે દેવગુરુ ધર્મનું સાચું શ્રદ્ધાન એને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે જાણી પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કહેવાનું શું પ્રયોજન આમ તમે જુદી જુદી રીતે જુદા જુદા લક્ષણો દ્વારા એને સમ્યક્ત્વ કહો છો એવું કહેવાનું શું પ્રયોજન એવું શા માટે તમે કહો છો ચાર જુદા જુદા લક્ષણ દ્વારા તમે સમ્યક્ત્વ કહો છો અને એમની વચ્ચે પરસ્પરનો સંબંધ દર્શાવો છો તો આમ જુદા જુદા લક્ષણો દ્વારા કહેવાનું શું પ્રયોજન છે તો એનો ઉત્તર આપે છે કે એ ચાર લક્ષણો કયા કયા ચાર લક્ષણ કે તત્વાર્થ શ્રદ્ધાન સ્વ પરનું શ્રદ્ધાન આત્મશ્રદ્ધાન અને દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન એ ચાર લક્ષણો કયા તેમાં સાચી દ્રષ્ટિ વડે કોઈ એક લક્ષણ ગ્રહણ કરતા ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે એમાંથી કોઈ એકને પણ ગ્રહણ કરવામાં આવે બરાબર એકની પણ યથાર્થ શ્રદ્ધા થાય તો એ ખરેખર તો ચારે ચારની યથાર્થ શ્રદ્ધા થઈ જાય છે એ ચારે ચાર લક્ષણોનું ગ્રહણ થાય છે તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કયા છે એમાં આ જુદા જુદા લક્ષણ કહેવાનું કારણ એવું છે કે કોઈક બીજું પ્રયોજન બતાવવું છે તો એ પ્રયોજન વખતે એકની મુખ્યતા કરવામાં આવી છે કોઈ પ્રયોજન દર્શાવવું છે તો એ પ્રયોજનને માટે કોઈ એક લક્ષણની મુખ્યતા કરીને કહેવામાં આવ્યું હોય પણ એ ખરેખર તો ચારેય લક્ષણો પરસ્પર સંબંધ ધરાવે છે અને એકબીજામાં સમાય છે હવે અહીંયા વાત કરે છે કે જેમ કે જ્યાં તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું અથવા પોતાના હિત અહિતનું શ્રદ્ધાન કરે એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમાં તત્વાર્થ શ્રદ્ધા એ લક્ષણને મુખ્ય કરીએ તો એમાં એ દ્વારા પ્રયોજન એ સિદ્ધ થાય છે કે તત્વોને ઓળખે અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે જેમ છે તેમ વસ્તુ એટલે જીવ છે તે જીવ તરીકે જાણે પૂતગળ છે તે પૂતગળ તરીકે જાણે જીવ અને પૂતગળનો જે સંબંધ છે તેને એ રીતે જ સમજે જીવમાં પૂતગળનું કંઈ કરવું થતું નથી પૂતગળમાં જીવનું કંઈ કરવું થતું નથી અને એમને કઈ રીતે સંબંધ છે અને એને લીધે થઈને કઈ રીતે મલિનતા વ્યાપી છે એ મલિનતાનું સ્વરૂપ કેવું છે અને એ મલિનતા કઈ રીતે દૂર કરી શકાય એ સંવર અને નિર્જરા દ્વારા એ મલિનતાને દૂર કરી શકાય છે અને મોક્ષ માર્ગમાં પ્રવર્તન થઈ શકે છે એ બધી શ્રદ્ધા એ તત્વાર શ્રદ્ધાન દ્વારા થાય છે એટલે કહે છે કે જો એ તત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું અથવા પોતાના હિત અહિતનું શ્રદ્ધાન કરે ત્યારે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે એટલે આ એક પ્રયોજનની વાત કરી હવે સ્વ પરની ભિન્નતા એ લક્ષણ જે છે એને માટેની વાત કરે છે તો કે જ્યાં સ્વ પરની ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે એને લક્ષ કરવાનું કહ્યું છે એ લક્ષણ સ્વ પરની શ્રદ્ધા કરવી એ કહ્યું છે ત્યાં શું પ્રયોજન છે તો કે ત્યાં જે વડે તત્વાર શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે કારણ કે જીવ અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ પરને ભિન્ન શ્રદ્ધાન કરવા એ છે એટલે તત્વાર શ્રદ્ધાનમાં જે પહેલા બે તત્વ આવ્યા જીવ અને અજીવ એ જીવને અજીવના શ્રદ્ધાનની વાત જે છે એના દ્વારા ખરેખર તો એને સ્વ અને પરને જ જુદા પાડવાના છે એમાં સ્વ અને પરને જુદા પાડવાના છે અને આશ્રવ આદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગ આદિકને છોડવા છે એવું છે એટલે સ્વ પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતા પરદ્રવ્યોમાં રાગ આદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે સ્વ પરની ભિન્નતા કે સ્વથી પર જુદું જ છે એમ શ્રદ્ધા થાય એટલે પછી રાગ દ્વેષ વગેરે છૂટે છે, એ છોડવા માટે એની શ્રદ્ધા છે. અને એમ થતાં એ પરદ્રવ્યમાં રાગ આદિક ન કરવાની શ્રદ્ધા થાય છે. એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનું પ્રયોજન સ્વ પરના ભિન્ન શ્રદ્ધાંતથી સિદ્ધ થવું જાણી એ લક્ષણને કહેવામાં આવ્યું છે. એટલે સ્વ પરની ભિન્નતા દ્વારા પણ તત્વાર શ્રદ્ધાનું જ પ્રયોજન સિદ્ધ થાય છે. ત્રીજી વાત આવેલ છે કે તથા જ્યાં આત્મશ્રદ્ધાન લક્ષણ કયું છે ત્યાં સ્વ પરના ભિન્ન શ્રદ્ધાનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતા રૂપ જાણવો. સ્વ અને પરને ભિન્ન જાણવા એટલા માત્રથી વાત નથી અટકી જતી, ત્યાં આગળ વાત એ ચાલે છે કે સ્વ એટલે શું. પોતે પોતાનું શ્રદ્ધાન કરે છે એનો અર્થ જ એ છે કે સ્વ પોતે પરથી જુદો કયા પ્રકારે છે એમ એમાં શ્રદ્ધા છે. કે સ્વ છે તે ચૈતન્ય છે, સ્વ છે તે ચૈતન્ય છે અને એનું ચૈતન્ય પણ એનામાં જ છે. પર છે અને જો બીજો પર જીવ છે તો એ પરનું એટલે એ જીવનું ચૈતન્ય પણ એ જીવમાં અને સ્વનું ચૈતન્ય પણ સ્વમાં છે. પર પુદ્ગળ છે તો એમાં ચૈતન્ય પણ છે જ નહીં. એટલે સ્વનું શ્રદ્ધાન કરતા પણ એ પરથી પોતે ભિન્ન છે અને પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ આવું છે એવી શ્રદ્ધા કરે છે તો એમાં પણ પેલા સાતે તત્વોની શ્રદ્ધા સમાય છે. એટલે કે પોતે શુદ્ધ છે તો પછી એને મલિનતા હોય નહીં અને કર્મરૂપે જે મલિનતા રહી છે એ વિનાનો શુદ્ધ ભગવાન આત્મા છે તો એને મોક્ષની પણ શ્રદ્ધા છે અને એવી મોક્ષની શ્રદ્ધા છે તો એની પ્રાપ્તિને અર્થે સંવર નિર્જરા બંધ એની પણ શ્રદ્ધા એને એમાં વર્તે છે. તો અહીંયા કહે છે કે જ્યાં આત્મશ્રદ્ધાન લક્ષણ કયું છે ત્યાં સ્વ પરના ભિન્ન શ્રદ્ધાનું પ્રયોજન તો એટલું જ છે કે પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતા પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી. એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. ચોથું, તથા જ્યાં દેવગુરુ ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે. કારણ કે અરહંત આદિક એટલે અરહંત દેવ આદિક એટલે અરહંત ભગવાન, ગુરુ અને ધર્મ એમનું સાચું શ્રદ્ધાન એ તત્વનું શ્રદ્ધાન છે, તત્વના શ્રદ્ધાનનું કારણ છે. શું કહે છે કે જ્યાં દેવ ગુરુ ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કયું એને પણ સમ્યક્ત્વનું લક્ષણ કયું છે તો ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે. બાહ્ય સાધન એટલે અહીંયા દેવ ગુરુ અને શાસ્ત્રની શ્રદ્ધા એની પ્રધાનતાથી વાત કરવામાં આવી કે એ શ્રદ્ધાન સાચું હોય તો એને પણ સમ્યક્ત્વ કહેવામાં આવે. પણ એ બાહ્ય સાધનની પ્રધાનતા કરીને વાત કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે દેવ ગુરુ અને ધર્મના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોય છે. એટલે કે અરહંત ભગવાન, દેવ, ગુરુ અને ધર્મ એની યથાર્થ શ્રદ્ધા, સાચી શ્રદ્ધા જે છે એ ત્યારે જ થઈ શકે છે કે તત્વની સાચી શ્રદ્ધા હોય છે. તો એટલે કહે છે કે કારણ કે અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન સાચા તત્વાર શ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવ આદિકનું શ્રદ્ધાન કલ્પિત તત્વ શ્રદ્ધાનનું કારણ છે. એટલે એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવ આદિનું શ્રદ્ધાન છોડાવી સુદેવ આદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે પ્રયોજન શું છે કે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુનું શ્રદ્ધાન છોડાવવું છે. એટલા માટે અહીંયા દેવગુરુ શાસ્ત્ર ની મુખ્યતાથી વાત કરે છે ત્યારે એની યથાર્થ શ્રદ્ધા એટલે દેવગુરુ ધર્મની યથાર્થ શ્રદ્ધા છે એને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. અને ખરેખર દેવગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા ત્યારે જ હોય કે જ્યારે તત્વાર શ્રદ્ધાન હોય. એટલે સાતે તત્વ નવે તત્વની શ્રદ્ધા હોય તો જ દેવગુરુ અને ધર્મની શ્રદ્ધા થાય છે. એટલે એમાં પણ એ જ વસ્તુ સમાય છે. એટલે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર જે છે એની શ્રદ્ધા છોડાવવી છે અને સુદેવ સુદેવ સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા કરાવવાને માટે દેવગુરુ ધર્મના શ્રદ્ધાને મુખ્ય લક્ષણ કહેવામાં આવે છે. શેનું મુખ્ય લક્ષણ? સમ્યક્ત્વનું મુખ્ય લક્ષણ કહેવામાં આવે છે. એટલે એ પ્રમાણે જુદા જુદા પ્રયોજનની મુખ્યતા કરવી હોય ત્યારે એ જુદા જુદા પ્રયોજનની મુખ્યતા વડે જુદા જુદા લક્ષણ કહેવામાં આવ્યા છે. હવે અહીંયા એક વધારે પ્રશ્ન લે છે અને આગળ વાત કરે છે કે એ ચાર લક્ષણો કયા, તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે? શું પ્રશ્ન કર્યો છે કે તમે આ ચાર લક્ષણ કયા અને જુદા જુદા પ્રયોજનની વાત કરી, તો હવે અમારે શું કરવું, એમાંથી કયું લક્ષણ અંગીકાર કરવું? પ્રશ્ન છે સમ્યક્ત્વ ને માટે થઈને આ ચાર લક્ષણમાંથી શું અંગીકાર કરવું, અને આ પ્રશ્ન બધાનો હોય છે કે હવે અમારે શું કરવું. આટલું બધું તમે કહ્યું, આટલું બધું ભણાવ્યું, આટલું બધું દ્રવ્ય શ્રુત કહ્યું, તો હવે અમારે શું કરવું, એમ કરીને જે પ્રશ્ન કરે છે એમાં આ જ વાત છે કે એ ચાર લક્ષણો કયા, તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે. હવે આ પ્રશ્નનો જવાબ અહીંયા આપ્યો છે, પણ એના પહેલા આપણે જરાક મનમાં સમજી લેવું કે ખરેખર કયું લક્ષણ આપણે અંગીકાર કરવું જોઈએ કે જેથી આપણને લાભદાયી થાય, આપણને હિતનું કારણ થાય. પંડિતજીએ ઉત્તર આપ્યો છે, બહુ સરસ ઉત્તર આપ્યો છે. પંડિતજી કહે છે કે જ્યાં મિથ્યાત્વ કર્મનો ઉપશમ આદિક થતા વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે ત્યાં એ ચારેય લક્ષણો એક સાથે હોય છે. શું કહે છે? મિથ્યાત્વ કર્મનો ઉપશમ આદિક એટલે ઉપશમ થાય, ક્ષય ઉપશમ થાય કે ક્ષય થાય. હવે મિથ્યાત્વ કર્મ જે છે એ તો વાત જુદી થઈ ગઈ, તો જીવ કરતા અન્ય પદાર્થની વાત થઈ, એ તો પૂતગળની વાત થઈ ગઈ. એટલે એના દ્વારા થાય ના, એ તો નિમિત્તનું કથન છે. કર્મ જે છે એનો ઉપશમ થવો કે ક્ષય થવો કે ક્ષયોપશમ થવો એના દ્વારા જીવમાં કંઈ પણ થાય એમ કહીએ તો એ વ્યવહાર નયનું કથન છે, અને ત્યાં એ નિમિત્ત શું છે એ દર્શાવ્યું છે. ખરેખર તો થાય છે તો બધું જીવમાં જ. એટલે કહેવું એ છે અહીંયા કે જ્યારે આ મિથ્યાત્વ જાય છે, મિથ્યાત્વ જાય છે ત્યારે ત્યારે વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. મિથ્યાત્વ જાય છે એટલે સમ્યક્ત્વ જ્યારે પ્રગટે છે એ વખતની અવસ્થાની વાત કરે છે. એ વખતે ખરેખર શું થાય છે તો કે મિથ્યા માન્યતા, ઊંધી માન્યતા, મિથ્યા અભિપ્રાય, ખોટો અભિપ્રાય, એ ખોટા અભિપ્રાયનો અભાવ થાય છે. ત્યાં પછી ભલે અહીંયા મોહનીય કર્મની વાત કરી હોય કે મોહનીય કર્મમાં દર્શન મોહનીયનો ઉપશમ ક્ષયોપશમ થાય છે એ બધી વાત લેવામાં આવે, પણ મૂળ વાત એ કરવી છે કે જ્યાં મિથ્યાત્વ જાય છે ત્યાં શું થાય છે તો કે વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. અને એવું થાય છે ત્યારે એ ચારે ચાર લક્ષણો એક સાથે હોય છે. એટલે એક લક્ષણની વાત નથી કરી, અહીંયા ચારે લક્ષણો સાથે હોય જ છે એમ સમજવાનું છે. એ બધા એકબીજા વિના રહેતા જ નથી, એમને પરસ્પર એકબીજા સાથે સંબંધ છે. એટલે આગળ વાત કરે છે કે તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્વાર્થોને વિચારે છે. ક્યારે? કે જ્યારે વિપરીત અભિનિવેશ જાય છે, મિથ્યા માન્યતા જે છે જાય છે, પોતાનો ખોટો અભિપ્રાય જાય છે, એ વખતે મિથ્યાત્વનો ઉપશમ થયો છે કે ક્ષયોપશમ થયો છે, તો ત્યારે એ શું કરે છે તો વિચાર અપેક્ષાએ મુખ્યપણે એ તત્વાર્થને વિચારે છે. તત્વાર્થને વિચારે છે એટલે તત્વ અને અર્થ બે શબ્દ છે એમાં. તત્વની અંદર યત સમજાયો છે કે જે જેવું છે તેવું, યત અને તત્વ, અને એ શું જે જેવું છે તેવું, એ શું તો કે પદાર્થોનું, અર્થો એટલે પદાર્થો, એનું શ્રદ્ધાન, તત્વાર્થ શ્રદ્ધાન. તત્વાર્થ શ્રદ્ધાનનો અર્થ આપણે બરાબર પહેલા કરી ચૂક્યા છીએ. પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા, જેવું છે તેવું પદાર્થોને જાણવું એ તત્વાર્થ શ્રદ્ધાન. જેવી છે તેવી જ પદાર્થોની શ્રદ્ધા કરવી એટલે તત્વાર્થ શ્રદ્ધાન. એટલે એ મુખ્યપણે તત્વાર્થોને વિચારે છે. એટલે પદાર્થો જે છે એને જેમ છે તેમ જ એ વિચારે છે, કાં તો સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે છે. સ્વથી પર જુદું છે, સ્વ એટલે હું, ભગવાન આત્મા અને એનાથી આ બીજું બધું એ જુદું છે. બીજું બધું કહેતા એ પાંચ દ્રવ્યો પણ આવી ગયા અને સજાતીય પોતા જેવો જ જીવ દ્રવ્ય બીજા અન્ય જીવો છે એ પણ એમાં આવી ગયા. એ બધું પર છે, એ બધું પર છે. અને એનાથી પણ જે આગળ વધીને જે પોતાના વિભાવ ભાવો છે એ પણ એનાથી જુદા છે એમ એ સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે છે. અથવા તો એ શું કરે છે કે કાં તો આત્મ સ્વરૂપનું જ સ્મરણ કરે છે કે મારું સ્વરૂપ અનંત ગુણો સહિત છે, હું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જ્ઞાન રૂપે છું, મારો જ્ઞાન એ મુખ્ય સ્વભાવ છે, ચૈતન્યપણું છે અને હું દરેક સમયે મારા સ્વરૂપની રચના કરનારો, મારા સ્વરૂપને પોતાને જાણનારો નાયક માત્ર છું એમ એ પોતાના આત્મ સ્વરૂપનું સ્મરણ કરે છે. અથવા તો અગર એ કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે કે આ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન થયા, સિદ્ધ ભગવાન થયા, એમણે પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું, શુદ્ધ સ્વરૂપની એમને હંમેશને માટે પ્રાપ્તિ થઈ ગઈ અને પોતાના સ્વરૂપમાં એ બિરાજી ગયા અને અવ્યાબાદ સુખ અને આનંદની પ્રાપ્તિ કરી રહ્યા છે, તેવું એમનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે, કેવી આ સર્વજ્ઞતા છે, કેવું આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એમ એ દેવના સ્વરૂપને વિચારે છે કે દેવ આદિ અહીંયા શબ્દ મૂક્યો છે તો કદાચ ગુરુના સ્વરૂપને વિચારે છે કે આ ગુરુ નિર્ગ્રંથ મુનિ છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે, સાતમે ગુણસ્થાને પોતે પોતાના સંવેદન સહિત છે, ઘણો પુરુષાર્થ વર્તે છે અને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં વિકલ્પ વિનાની દશામાં બિરાજે છે ત્યારે ઘણી નિર્જરા કરે છે, ઉપસર્ગો અને પરિસહન આવે છે છતાં પણ પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવતા નથી અને એમનું ધ્યાન તૂટતું નથી એટલે એ પ્રકારે એમને તપ છે. આવો બધો ગુરુ વિશેનો વિચાર કરે કે શાસ્ત્રનો વિચાર કરે કે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી, દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાનને ગણધર ભગવાને આત્મસાત કર્યું એવું જ અનુભવ્યું અને ત્યાર પછીથી આ ધર્મના શાસ્ત્રો બધા 12 અંગ અને 14 પૂર્વની રચના થઈ છે, એ બધો એવો બધો વિચાર કરે છે તો એ દેવ આદિકના સ્વરૂપને એ વિચારે છે. એટલે આ પ્રકારે એ કોઈક વિચારણા કરે છે. કોણ? આ જેને મિથ્યાત્વનો ઉપશમ કે ક્ષય કે ક્ષયોપશમ થયો છે, જે વિપરીત અભિનિવેશથી રહિત થયો છે, એ આ રીતે વિચારે છે. તો એ પ્રમાણે જ્ઞાનમાં તો નાના પ્રકારના વિચાર હોય પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. એટલે જે કોઈ વિચાર કરે છે એ વિચારની અંદર મૂળ વાત સાતે તત્વો અને નવ તત્વોની જે આપણે કરીએ છીએ એ વાત એ શ્રદ્ધાનમાં તો પડી જ છે, એ તો એને રહ્યું જ છે. જેમ એ તત્વ વિચાર કરે છે તો ભેદ વિજ્ઞાન આદિના અભિપ્રાય સહિત કરે છે, એ તત્વોનો વિચાર કરે છે તો એમાં એને એ વાત તો રહી જ છે કે પોતે ભગવાન આત્મા બધાથી જુદો છે. પહેલા બે તત્વનો વિચાર કરે કે જીવ અને અજીવ, સાત તત્વની અંદર આપણે પહેલા બે તત્વનો વિચાર કરીએ તો જીવ અને અજીવ, તો એનું એ જુદું પાડીને જે કંઈ વિચારણા કરે છે તો એમાં ભેદ જ્ઞાન તો વર્તે જ છે કે જીવ છે એ અજીવથી જુદો છે, એ વાત તો છે જ. એટલે ભેદ વિજ્ઞાન આદિકના અભિપ્રાય સહિત છે અને જીવ કઈ રીતે જુદો છે, અજીવ કઈ રીતે છે અને એ તત્વની શ્રદ્ધા તો એમાં વર્તે જ છે. એવી જ રીતે એમાં એનો અભિપ્રાય જે છે એ પણ એમ જ વર્તે છે કે પોતે આ બધાથી ભિન્ન જુદો પોતાને કારણે છે, પોતે પોતાના કારણે છે, બીજું દ્રવ્ય એને કંઈ કરી શકતું નથી એ પણ એને શ્રદ્ધા વર્તે જ છે. એટલે કહે છે કે જેમ તત્વ વિચાર કરે છે તો ભેદ વિજ્ઞાન આદિકના અભિપ્રાય સહિત કરે છે, જુદું પાડે જ છે, તથા ભેદ વિજ્ઞાન કરે છે તો તત્વ વિચાર આદિકના અભિપ્રાય સહિત કરે છે. ભેદ જ્ઞાન કરીને પોતાને જ્યારે જુદો કરે છે ત્યારે પણ અંદરમાં એને શ્રદ્ધા એ તત્વોની બેઠી છે માટે જ એમ થાય છે. તત્વની વિચારણા કરે છે ત્યારે પણ એને ભેદ વિજ્ઞાન છે અને ભેદ વિજ્ઞાન કરે છે, જુદું પોતાને પાડે છે ત્યારે પણ એને તત્વની શ્રદ્ધા છે. એટલે એ પ્રમાણે એને બંનેને પરસ્પરનો એ સંબંધ છે, એટલે કહે છે કે એ જ પ્રમાણે એ અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે, માટે સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધાનમાં ચારેય લક્ષણોનો અંગીકાર છે. ચારે ચાર લક્ષણો સમ્યક થતા હોય જ છે, એની શ્રદ્ધા તો અંદરમાં રહી જ છે. તો શ્રદ્ધાની સાથે જયારે પોતે પોતાને જુદો પાડે છે કે હું આનાથી જુદો ભિન્ન છું, ભેદ વિજ્ઞાન કરે છે, તો પેલી શ્રદ્ધા સાચી રહી છે માટે થાય છે. અને બીજી રીતે કહીએ કે જયારે ભેદ જ્ઞાન કરે છે, પોતે પોતાથી જુદો છે, તો પેલી શ્રદ્ધા પડી જ છે અંદર, એ વખતે પણ એમ શ્રદ્ધા છે. તત્વની શ્રદ્ધા દ્વારા જ એને ભેદ જ્ઞાન થાય છે. બંનેને એકબીજા સાથેનો એવો સંબંધ છે કે એકબીજા વિના હોઈ શકે નહીં, એક વિના બીજું હોઈ શકે નહીં. આપણે એને માટે એમ પણ કહી શકીએ કે એને એવો પરસ્પર સંબંધ છે કે એ અવિનાભાવી સંબંધ છે. આ કોની વાત કરી? આ સમ્યક્ત્વ જેને છે અથવા તો સમ્યક્ત્વની નજીક પહોંચ્યો છે અને એ ભેદ જ્ઞાન કરીને પોતે પોતાના સ્વરૂપમાં જઈ રહ્યો છે એની વાત કરી. હવે મિથ્યાત્વ જેને છે એની વાત કરે છે. અહીંયા મિથ્યાત્વની વાત કરતા કહે છે કે પણ જેને મિથ્યાત્વનો ઉદય છે તેને વિપરીત અભિનિવેશ હોય છે, એની માન્યતા ઊંધી છે, જુઠ્ઠી છે, ખોટી છે. મિથ્યાત્વ સહિત છે એની માન્યતા તો ખોટી છે. તેને એ લક્ષણો આભાસ માત્ર હોય છે, સાચા હોતા નથી. કયા લક્ષણો? આ જે ચાર પ્રકારના લક્ષણ કહેવામાં આવ્યા, એ તત્વાર શ્રદ્ધાન, સ્વ પરની શ્રદ્ધા, પોતાના આત્માની શ્રદ્ધા અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ ચાર લક્ષણ જે કહેવામાં આવ્યા એવા એ લક્ષણો એને સાચા નથી, યથાર્થ નથી, માત્ર આભાસ માત્ર છે. એટલે એક બોલે છે એને સાચા હોતા નથી, એ લખે છે, બોલે છે, કહી જાય છે, શાસ્ત્રના અભ્યાસ કરે ને દ્રવ્ય સ્ત્રોતના, એટલે ગોખી નાખ્યા હોય એટલે બોલ્યા કરે, પણ એને અંતરમાં હજી એની શ્રદ્ધા બેઠી નથી, એટલે એ આભાસ માત્ર હોય છે. શાસ્ત્રી પણ થાય, પંડિત પણ થાય, પણ એથી કરીને એને સમ્યક્ત્વ થઈ જાય એમ થતું નથી. સમ્યક્ત્વ હોય એને તો એ તત્વોની શ્રદ્ધા યથાર્થ વર્તે, અને એ યથાર્થ શ્રદ્ધા હોય એને તો દેવગુરુ શાસ્ત્રની પણ એમ શ્રદ્ધા વર્તે, અને આત્માની પણ એમ જ શ્રદ્ધા હોય, અને સ્વ પરની ભિન્નતા પણ બરાબર એમ જ હોય. પણ અહીંયા તો એણે એ લક્ષણો માત્ર જાણ્યા છે અને એની વાત કરે છે, એટલે એ આભાસ માત્ર હોય છે, સાચા હોતા નથી. તે જીનમતના જીવ આદિ તત્વોને માને છે, એમ કહે છે કે હા હું માનું છું, જીનમતમાં જેમ કહ્યું છે એ પ્રમાણે આ સાત તત્વો બરાબર છે, અને એના વિશે એ આખો નિબંધ પણ લખી જાય અથવા તો એ બીજાને સમજાવી પણ દે, અને પાછો એમ પણ કે ના હું બીજાને માનતો પણ નથી, એટલે કે છે અન્યને માનતો નથી, તથા તેના નામ ભેદ આદિ એ બધું બરાબર એ શીખે છે, એ પ્રમાણે તેને તત્વાર્થ શ્રદ્ધાન હોય છે, પરંતુ તેને યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. એ તત્વાર્થ શ્રદ્ધાન, એ સાત તત્વો દ્વારા જે ભાવ હોવો જોઈએ એ ભાવ નથી, અને ભાવ વિનાની એ શ્રદ્ધા માત્ર પોપટની જેમ બોલવા જેવી શ્રદ્ધા, એથી કંઈ વળતું નથી, એથી કંઈ લાભ થતો નથી. એ શ્રદ્ધા સાચી હોય તો એને દરેક સમયે સમયે પોતાથી જુદો ભગવાન આત્માથી જુદો એ જગત આખું જણાવવું જોઈએ. પોતે ભગવાન આત્મા જગત આખાથી જુદો છે, બીજા અન્ય ભાવો જે છે એ પોતાથી જુદા છે, એમ એને રહેવું જ જોઈએ. એટલે જગતના કોઈ પદાર્થ પ્રત્યેક એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થવી જ ન જોઈએ. જો સાચી યથાર્થ શ્રદ્ધા હોય એને તો એમ થવું જોઈએ, પણ એમ તો છે નહીં. જીવની પણ જો એને સાચી શ્રદ્ધા હોય તો એ પોતાને અને બીજા જીવોને પર્યાય રૂપે શા માટે જુએ? એ ઓળખાણ કેવી રીતે કરે છે? કોઈ પણ જીવની ઓળખાણ કરે છે તો એની કાયા દ્વારા એની ઓળખાણ કરે છે, એની જે પર્યાય છે એ દ્વારા તો એની ઓળખાણ કરે છે. એટલે એનો અર્થ જ એ થાય છે કે એને ખરેખર યથાર્થ શ્રદ્ધા થઈ જ નથી, અને એવું ભાવભાષણ થયું જ નથી. એની વાત અહીંયા કરે છે કે પરંતુ તેને યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. વળી એ સ્વ પરના ભિન્નપણાની વાતો કરે, સ્વથી પર ભિન્ન છે, જુદું છે, એનું ચિંતવન કરે, એટલે કે શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યો છે એને એ યાદ કરે, પરંતુ જેવી પર્યાયમાં અહમબુદ્ધિ છે તથા વસ્ત્ર આદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહમબુદ્ધિ અને શરીર આદિમાં પરબુદ્ધિ તેને હોતી નથી. શું કહેવું છે કે જેવી પર્યાયમાં અહમ બુદ્ધિ છે એને પોતાની વર્તમાન પર્યાય છે, મનુષ્ય થયો છે, પુરુષ થયો છે, તો એને એમાં અહમપણું છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, એવો ભાવ એને આત્મા પ્રત્યે નથી આવતો કે હું આત્મા છું. હું પર્યાયમાં એ અહમ બુદ્ધિ કરે છે ને કે હું પુરુષ છું, હું મનુષ્ય છું, એમ જે અહમ બુદ્ધિ વર્તે છે એવી અહમ બુદ્ધિ ખરેખર તો હું આત્મા છું એમ હોવી જોઈએ, તો એ તો છે નહીં. અને બીજી વાત લીધી છે કે વસ્ત્ર આદિમાં પર બુદ્ધિ છે, એટલે કે આ વસ્ત્ર છે તે મારાથી જુદા છે એમ એ જાણે છે, તો એવી પરબુદ્ધિ એને શરીર આદિમાં નથી, એટલે કે આ શરીર મારાથી જુદું છે એમ તો એને થતું નથી. વસ્ત્ર જે છે એ પર છે, જુદા જ છે, કેટલું સ્પષ્ટ છે. એ વસ્ત્રને પોતે કાઢી નાખે છે, એ સ્પષ્ટ પોતાથી જુદું જ એ સમજે છે. એવી જ રીતે એ શરીર જે છે એને પોતાથી જુદું ભિન્ન પર છે એમ નથી માનતો. જેવી વસ્ત્રમાં પરબુદ્ધિ છે એવી શરીરમાં પણ પરબુદ્ધિ હોવી જોઈએ ને, તો એ તો વર્તતી નથી. તો પછી એનું તત્વાર શ્રદ્ધાન કેવું કહેવાય? એ તત્વાર શ્રદ્ધાન માત્ર બોલવા રૂપે છે, ખરેખર એને તત્વનું શ્રદ્ધાન થયું જ નથી. મિથ્યાદ્રષ્ટિની વાત લીધી છે ને પ્રભુ, અહીંયા મિથ્યાદ્રષ્ટિને સાચી શ્રદ્ધા હોતી જ નથી એમ અહીંયા કહેવું છે. તથા તે આત્માનું જીન વચન અનુસાર ચિંતવન કરે છે, આત્માનું જીન વચન અનુસાર ચિંતવન કરે છે કે આત્મા કેવો છે, જે જીનેશ્વરની વાણીમાં જે આવ્યું છે એ પ્રમાણે એને બધું યાદ કરી અને એ ચિંતવન કરે છે, પરંતુ પ્રતીતિપણે સ્વને સ્વરૂપ શ્રદ્ધાન કરતો નથી. એને પ્રતીતિ ક્યાં થાય છે કે હું ભગવાન આત્મા આવો છું? માત્ર એ બોલે જ છે, પ્રતીતિમાં એને ભગવાન આત્મા આવતો જ નથી એવી પ્રતીતિ એને થતી જ નથી. પંડિતો પણ ગુરુદેવની સભામાં બેસતા, ગુરુદેવના પ્રવચનમાં કેટલાય પંડિતો બેસતા અને સાંભળતા, શા માટે? એમને પણ જીન વચન અનુસાર તો આત્માની શ્રદ્ધા તો હતી જ, છતાં પણ એ બેસતા હતા. કેમ? એમને સમ્યક તો હતું નહીં, સંકિત પ્રગટ કરવું હતું, એટલે પોતાના સ્વરૂપને સ્વરૂપે શ્રદ્ધાન થવું એવું એમને થતું ન હતું, એટલા માટે તો એ બેસતા હતા. એટલે પ્રતીતિ રૂપે સ્વને સ્વરૂપ જાણતો નથી, સ્વને સ્વરૂપ શ્રદ્ધતો નથી. તથા અર્હંત દેવાદિક વિના અન્ય કુદેવાદિકોને માનતો નથી, એ વાત બરાબર, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખતો પણ નથી. અને એ અર્હંત ભગવાનના સાચા સ્વરૂપને યથાર્થ ઓળખતો નથી અને એમ એ શ્રદ્ધાન કરતો નથી. માત્ર એ કે ના, અમે જીનેશ્વર ભગવાનને માનીએ છીએ અને બીજા દેવને નથી માનતા, એટલે એ પ્રમાણે એમાં એ લક્ષણોનો આભાસ છે. ખરેખર એ મિથ્યાદ્રષ્ટિને એવા લક્ષણ છે નહીં અને એવા લક્ષણ નથી, એટલે પછી શું થાય છે? તો કે છે કે એ પ્રમાણે એ લક્ષણ આભાસો મિથ્યાદ્રષ્ટિને હોય છે, તેમાં કોઈ ને કોઈ હોય ને કોઈને કોઈ ન હોય, ત્યાં તેને ભિન્નપણું પણ સંભવે છે. એટલે મિથ્યાદ્રષ્ટિને જે અભિપ્રાયમાં વિપરીત અભિનિવેશ છે ત્યાં એને ખરેખર તત્વની શ્રદ્ધા છે જ નહીં, અથવા તો ચાર પ્રકારના જે લક્ષણ કહ્યા સમ્યક્ત્વના, એમાંના કોઈપણ પ્રકારના લક્ષણો યથાર્થ વર્તતા જ નથી. સમ્યક્ત દ્રષ્ટિ છે, સમ્યક્ત્વ સહિત છે, એને જે ચાર પ્રકારના લક્ષણ છે અને એ જ એને અંગીકાર કરે છે, મિથ્યાદ્રષ્ટિ જે છે એને સાચા અર્થમાં એને અંગીકાર કર્યા પણ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આવતી વખતે આગળ સ્વાધ્યાય લઈશું. જય જીનેન્દ્ર.